kapayapaan at kapagbigyan ang palagsahilan ng tulungan ng Jesus. Varnive Sharmani, Darshanam Mandahat, Sir Chirana Nambuja, Pujitam Surnarodhame Mudadharma Nantana Maham Vichitari, Tvam Sukantam Hrutam Kantam Tvam Kantam Sarodhokatam, Tvam Rate Dvinda Devatam Tvam Mande Bhaktikasamam. Anankoti Brahmana Adhipati, Sarva Avatari, Ishtadeva Vivanshi Swaminarayan, Swaminarayan Sampradaya, Lakshan Vibhag, Adhishtata Dev, Vartala Vasya, Shri Lakshminarayan Dev, Krishna Maharani, Chandra Chaya Maham. Ambad Nandima Virajaman, Jabeshwar Hari Krishna Maharana, Divya Sanidhya Maham. Ajni Ashoka Sabha Prasange, Sabha Maham Upasthit, Dharmapurashri, Kupala Sarve, Mara Santo, Shri Maharana Lalila, Dharmapurashri, Kupala Sarve, Satsangya, Ipattho, Sarva Dharma Prakhi Sajjano, Sarva Moksh Pakhi Jivadmo. Dari Bhakta Jano Ne Mara Hrade Guru Jaya Swami Nara. આપણી ભારતીય સંસ્કૃતિ એવી સમૃદ્ધ સંસ્કૃતિ છે, વિશ્વની કદાચ બીજા દેશોની કોઈ સંસ્કૃતિ હોય તો એની કેટલીક મર્યાદાઓ છે. કેટલીક સંસ્કૃતિ તો માત્ર ભૌતિકવાદને વરેલી છે, પણ આપણે બધા આ ભારતમાં જન્મ પામીને ખૂબ ભાગ્યશાળી બન્યા છીએ. કારણ કે આપણને એવું વાતાવરણ મળ્યું છે, એવી આપણને સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે, જે સંસ્કૃતિના માધ્યમથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેક પુરુષાર્થની સિદ્ધિ થાય છે. કળિયુગની અંદર જીવાત્માને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ, આદિવાદી વિટમણાઓ વગેરે જ્યારે નડતરરૂપ થાય ત્યારે શાસ્ત્રોમાં બે દેવોને બહુ જાગૃત બતાવ્યા છે. એ એક કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજ, અને બીજું સ્વરૂપ એ વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી મહારાજનું બતાવેલું છે. આપણે ચોથથી લઈને અનંત ચતુર્દશી સુધી આપણા ઘરના આંગણે હોય કે આપણી પ્રજાની અંદર હોય, એ વિઘ્નહર્તા અને સુખ કરતા એવા ગણપતિજી મહારાજને આપણે પધરાવી ખૂબ ભાવથી શ્રદ્ધાપૂર્વક આપણે એમનું પૂજન અર્ચન કરીએ છીએ. વાલા ભક્તો, વિઘ્ન વિનાયક દેવ એમના પૂજનની ફળની પ્રાપ્તિ વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિ. ભગવાન ગણેશની પૂજનની એક સિદ્ધિ એ બતાવી છે કે જીવાત્માને કોઈ પણ મંગળ કાર્ય હોય, એ મંગળ કાર્યની અંદર કોઈ પણ પ્રકારે વિઘ્ન ન નડે એની દેખરેખ રાખવાની, એની સંભાળ રાખવાની જવાબદારી ગણપતિજી ભગવાનને સોંપેલી છે. પછી આપણા દૈહિક કર્મ હોય, આપણા વ્યવહારિક કર્મ હોય, આપણા સામાજિક કે પારિવારિક કર્મ હોય, આપણે તમે જુઓ છો કે આપણી એક નીતિ એવી છે કે કોઈ પણ મંગળ કાર્યનો પ્રારંભ કરીએ એટલે પહેલું ગણપતિજીનું સ્થાપન થાય. એટલે મંગળ કાર્યની અંદર નહીં તો કે સારા કામમાં 100 વિઘ્ન, એ વિઘ્ન એ અડચણ એ આપણા મંગળ કાર્યની અંદર અવરોધ ઉભો ન કરે, મંગળ કાર્ય આપણું દ્રીવીને પૂર્ણ થાય એના માટે ગણપતિજી મહારાજને સ્થાપન કરવામાં આવે છે. અને આજે એ વાતને આપણે તાદ્રશ્ય જોઈ શકીએ છીએ. આમ તો ગણપતિજી એ રિદ્ધિ સિદ્ધિના સ્વામી, લાભ ને લક્ષના એમના પુત્ર સ્થાને છે. એટલે ગણપતિજીનું પૂજન જે આપણે કરી પછી એ ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર પુરુષાર્થની સિદ્ધિ બતાવીને એ ચારેય કાર્યની અંદર ગણપતિજીનું આરાધન કરીને શરૂ કરો. તમે જો મંગળ વેપાર ધંધો શરૂ કરતા હો તો ગણપતિજીનું પૂજન પહેલા કરાય શ્રી ગણેશાયનમાં. લગ્ન વ્યવહારનું કાર્ય કરતા હોય તો ગણપતિજીનું પૂજન પહેલું કરાય. અને મોક્ષની વાતને જ્યારે પણ આપણે વિચારતા હોઈએ, ભગવાનના ધામની પ્રાપ્તિની વાત વિચારતા હોઈએ, એની અંદર પણ કોઈ પ્રકારના આવરણ અવરોધ ન થાય તો એ વિઘ્ન વિનાયક દેવનું પૂજન કર્યું હોય તો એમાંથી પણ એ વિઘ્નથી આપણને મોક્ષ માર્ગમાં નડતા વિઘ્નો પણ દૂર રહે. એટલે આવો સુંદર જ્યારે ઉત્સવ ખંભાતને આંગણે ઉજવાય છે, ભાવિક ભક્તોએ અમને આમંત્રણ આપવા, એટલે અમે સહર્ષ એને સ્વીકાર્યું. કારણ કે આવું સુંદર સત્સંગ અને આવું પ્રેમથી જ્યારે આયોજન કરતા હોય ત્યારે અમારે આવવું જ પડે. અને અમારે પણ આ ગંભાતની અંદર આવવાનો સંકલ્પ હતો અને એની પાછળનું કારણ સંતોએ તમને હમણાં થોડી રૂપરેખા આપી. આ દરા ઉપર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ એ મનુષ્ય દેહ ધારણ કરી અનંત જીવાત્માના કલ્યાણને માટે, અનંત જીવાત્માના મોક્ષને માટે આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સંપ્રદાયની અંદર મહારાજે એવા દિવ્યતા અને એવી અલૌકિકતા આમાં પ્રદાન કરેલી છે, આમાં પ્રસ્થાપિત કરેલી છે કે સત્સંગના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણે બાંધેલ આ સત્સંગની અંદર, આ સંપ્રદાયની અંદર છ અંગો એનો નિર્વાહ એની અંદર રહેવાથી, એનો સંગ કરવાથી એ જીવાત્માનું સહેજે સહેજે મોક્ષ માર્ગ સિદ્ધ એટલે નિશ્ચિત થાય છે. ભગવાન સ્વામિનારાયણે આપણને છ અંગોની અંદર જાગૃત અને મહારાજનું હાલતું ચાલતું સ્વરૂપ એવા ભગવાનના સ્વરૂપો આપણને બતાવી નાખ્યા છે. આ એક દિવ્યતા સંપ્રદાય વિશ્વની અંદર કદાચ આવા સંપ્રદાય કે જેમાં ભગવાન શ્રી હરિએ પોતે પોતાના હસ્તે પોતાના સ્વરૂપો પધરાવી અને ઉપાસના માટે આપ્યા હોય તેવો સંપ્રદાય કદાચ ન મળે. મહારાજે મંદિરો બાંધી ઉપાસનાના કેન્દ્ર બનાવ્યા. મહારાજ કે ઉપાસના જ્યાં સુધી જીવાત્માની શુદ્ધ રહેશે ત્યાં સુધી જીવાત્માના ભક્તિ માર્ગની અંદર કોઈ વિકાર નહીં આવે. પતિવ્રતાની જે નિષ્ઠા છે નિષ્ઠાની અંદર ક્યારેય કોઈ વિકાર નહીં આવે એના માટે મંદિરો મહારાજે નિર્માણ કરાવ્યા. મહારાજે આ સંપ્રદાયની અંદર સત્શાસ્ત્રોની રચના કરી અને કરાવડાવી કે જીવાત્મા ક્યારે પણ આ કોઈ પણ પ્રકારની વિટમણામાં, મુશ્કેલીમાં કે કોઈ મૂંઝવણની અંદર જો સપડાય તો એને માર્ગ પડે, એનો પથદર્શક થાય એવા સત્શાસ્ત્રો મહારાજે આપણને આપ્યા. જે મોક્ષ માટે ભક્તિ અનિવાર્ય છે અને ભક્તિની પુષ્ટિ થાય એના માટે જે મંત્ર દીક્ષા અનિવાર્ય છે એના માટે શ્રીજી મહારાજે શુદ્ધ આચાર્ય પરંપરાની સ્થાપના કરી. જીવાત્માને મોક્ષ માર્ગનું ડગલે ને પગલે માર્ગદર્શન મળી રહે, શાસ્ત્રોનું જ્ઞાન જીવાત્મા સુધી પહોંચી શકે એના માટે મહારાજે સંતોની ફોજ આખી ઊભી કરી અને સત્સંગીઓ જે સત્સંગના પોષણથી એકબીજાના સહકારથી એકબીજાની ડબળી એકબીજાના કદાચ દુર્બળ હોય તો એને ટાળી અને સક્ષમ સત્સંગી બની અને મોક્ષના અધિકારી બને એના માટે મહારાજે સત્સંગીઓની પરંપરા કરી. ભગવાનને રીઝવવાના શાસ્ત્રોની અંદર ઘણા ઉપાય છે પણ દરેક ઉપાયની અંદર વાળા ભક્તો ઉપાસના જ્યારે કરવા બેસીએ કે પૂજા કરવા બેસીએ ત્યારે ઘણી બધી મર્યાદાઓ આવે છે. આપણે ભગવાનના મૂર્તિનું પૂજા કરવી હોય તો એના નિયમ છે કે તમારે નહીં તો એ શુદ્ધ પિતાંબર પહેરી અથવા તો ધોયેલા વસ્ત્ર પહેરી અને પછી તમારે ભગવાનની પૂજામાં બેસી શકાય. અમુક શાસ્ત્રોનું અધ્યયન કરવું હોય તો એના માટે પણ નિયમન છે કે ભગવાન એમાં પણ નહીં ધોઈ પવિત્રતા થઈ અમુક સમયની અંદર એ પૂજન થઈ શકે. અમુક મંત્રના જાપ કરવા હોય તો એના પણ નિયમ છે કે અમુક અવસ્થાની અંદર અમુક પરિસ્થિતિની અંદર જ મંત્રનો જાપ થાય. મહારાજે મંત્ર દીક્ષાની અંદર ગુરુ મંત્ર આપણને જે પ્રાપ્ત થયો છે વાલા ભક્તો એની અંદર પણ નિયમ છે કે માનો કે મરણનું સૂચક હોય કે સ્પર્શાસ્પર્શનો દોષ હોય તો એ મંત્રનો જાપ એવામાં ન થતો. જ્યારે ભગવાને આપણને મોક્ષ માટે આટલા આટલા સાધન આપ્યા પણ પછી મહારાજને વિચાર એવો આવ્યો
ભગવાન ને મનમાં એવો દીવો છે કે મહારાજે મનમાં સંકલ્પ એવો છે કે આજે અમે મંત્રો આપ્યા છે, ઉપાસનાના માર્ગ બતાવ્યા છે, પૂજાની ઉપાસના રીતિ અમે બતાવી છે, પણ આ રીતિને તો અમુક સમય અમુક મર્યાદામાં જ જીવાત્મા કરી શકશે, પણ આ ઘોર કળીકાળની અંદર જ્યારે ડગલે ને પગલે જીવાત્માની સામે એક મહાયુદ્ધ થતું હોય, જીવાત્માની સામે યુદ્ધ કોની સાથે, તો કે અંતરશત્રુઓ સાથેનો યુદ્ધ છે, આ કળિયુગ સાથેનો યુદ્ધ છે, આ કળિયુગના પાપાચાર અને દુરાચાર સાથેનો યુદ્ધ છે, ત્યારે આવા યુદ્ધની અંદર, આવા સંઘર્ષની અંદર, આવા ઘર્ષણની અંદર જીવાત્માનું રક્ષણ ડગલે ને પગલે થાય અને જીવાત્માને બળ મળી રહે, જીવાત્માને પોષણ મળી રહે, એના માટેનું કંઈક સાધન કરતા જોઈએ. અને જ્યારે આવો વિચાર ભગવાન શ્રી હરિને મનમાં પ્રગટ થયો છે, ત્યારે મહારાજે પોતાના સ્વમુખે મહામંત્ર એવો સ્વામિનારાયણ મંત્રનો પ્રગટ કરી અને ભક્તોને દાનમાં આપ્યો છે. આ મંત્ર મહારાજે એટલા માટે બતાવ્યો, ભગવાનના અનેક નામો છે, ભગવાન શ્રી કૃષ્ણ, હરિકૃષ્ણ, ઘણી બધા નામો ભગવાનના ઋષિમુનિઓએ કે મહર્ષિઓએ પાડેલા છે, ભક્તોએ પાડેલા છે, પણ ભગવાનના સ્વમુખે જે નામ મંત્ર નીકળે એની પાછળનો એનો મહિમાની વિશેષતા એ છે વાળા ભક્તો, કે આ જે મંત્ર છે, આ મંત્ર જીવાત્મા અને ભગવાનનો સંબંધ બતાવનારો મંત્ર છે. આ સંપ્રદાયની અંદર એની વિશેષતા છે, એની દિવ્યતા છે કે જીવાત્માનો ભગવાન સાથેનો કેવો સંબંધ હોવો જોઈએ. ત્યારે ભગવાન કે સ્વામી સેવકનો મારા ધણી છે, હું એમનો દાસ છું, આવો ભાવ અહર્નિશ રહેવો જોઈએ. વિશિષ્ટાદ્વૈત મત એ પ્રસ્થાપિત કરે છે કે જીવાત્મા ગમે તે દશાને બ્રહ્મસ્થિતિને પામી પણ ભગવાનની જ્યારે સેવાની અંદર અવિરતપણે રહે છે ત્યારે મોક્ષ એને પ્રાપ્તિ એનું પદ કીધું છે. શિક્ષાપત્રીમાં મહારાજે પણ સ્પષ્ટ રીતે લખ્યું કે તત્ર કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમે તામ, ભગવાનના ધામમાં જઈ ભગવાનની સેવાની અંદર અવિરતપણે રહેવું એને મુક્તિ બતાવી છે. એટલે મુક્તિ માર્ગની અંદર ભગવાનને પમાડવા માટે આ મોક્ષ માર્ગની અંદર જે અંતરશત્રુઓની સામે કે બાહ્ય શત્રુઓની સામે આપણા રોજના સંઘર્ષની અંદર આપણને અહર્નિશ રાત દિવસ, કારણ કે વિઘ્નો છે ને ત્યારે મુહૂર્ત જોઈ નથી આવતા. આપણે સારું કામ કરવું હોય તો મુહૂર્ત જોઈએ, આપણે વૈવિચાર કરવા હોય કે નામકરણ કરવું હોય ત્યારે આપણે મુહૂર્ત જોઈએ, બહાર કામ જવું હોય તો ચોગડિયું જોઈએ, પણ એક્સિડન્ટ થવાનો હોય તો એ ચોગડિયું જોઈને થતો નથી. વિઘ્ન આવવાના હોય, ઇન્કમટેક્સની ડેટ પડવાની હોય તો કંઈ ચોગડિયું જોઈને આવતા નથી. વિઘ્ન છે એ ચોગડિયું જોઈને નથી આવતા. આપત્તિઓ ક્યારે ચોગડી જોઈને નથી આવતી. એટલા માટે જો કદાચ ચોગડિયાની રાહ જોઈએ અથવા તો આપણે સમયની રાહ જોઈને ઉપાસનાના માર્ગ માત્ર એટલા પૂરતા જો સીમિત રહીએ ને તો એવો ઘણો અવકાશ નીકળે, એવો ઘણો સમય બાદબાકી થઈ જાય કે જેની અંદર આપણે રેડા થઈ જઈએ. જીવાત્માનો ભગવાનની સાથેની અખંડ વૃત્તિ તો બધાએ કદાચ આપણે પ્રયત્ન તો કાયમ એ કથાની અંદર કહે છે, અખંડ ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિ રાખવી, અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવું, પણ અખંડ ભગવાનનું નામ સ્મરણ કેટલાને થતું હશે તો આપણે આત્મચિંતન કરીએ તો ખ્યાલ આવે, જેવા વ્યવહારમાં પડ્યા નથી કે આપણે ભગવાનથી થોડા દૂર થયા નથી. અને જો વ્યવહારમાં જ રચ્યા પચ્યા રહી જઈએ તો આ જીવાત્મા માયિક થઈ જાય, આ જીવાત્મા એ જગતનો થઈ જાય, એ ભગવાનનો ભક્ત ન રહે, ક્યારે મુક્ત ન બની શકે, ક્યારે ભગવાનના ધામને ન પામી શકે. અને એટલા માટે મહારાજને એવું થયું કે આ બધાને જો અમે મર્યાદામાં બાંધશું અને મર્યાદાથી જો કામ કદાચ ભગવાનની ભક્તિ કરવાનું જો એમને આજ્ઞા કરશું તો આ જીવાત્મા ઘણા બધા સમય અસુરક્ષિત રહેશે, ઘણા બધા સમયની અંદર આવા વાતાવરણથી. અને કદાચ આવો વિચાર ભગવાનના મનમાં આવ્યો છે, એટલા જ માટે મહારાજે આ એવો મહામંત્ર આપ્યો, પવિત્ર દેહે અપવિત્ર દેહે, તમે ગમે તે પરિસ્થિતિની અંદર ગમે તે અવસ્થાએ, રાત્રે 2 વાગે કદાચ ભગવાનની આરતી કરવી હોય તો ન થાય, પણ રાત્રે 2 વાગે ભગવાનનું નામ સ્મરણ ચોક્કસ થાય. આ મંત્ર એવો મંત્ર છે, મહામંત્ર મહારાજે આપ્યો છે. અને એની દિવ્યતા મહારાજે સ્વમુખે સત્સંગની જીવનની અંદર એમ વર્ણવી, મહારાજ કે કાળા નાગનું જો ઝેર હોય તો આ મંત્રના પ્રતાપથી ઉતરી જાય. અકાળ મૃત્યુ હરણમ, આ મંત્રનો પ્રભાવ કેટલો છે, અકાળ મૃત્યુ જો જીવાત્માનો આવતું હોય ને એના મુખે જો આ નામ સ્મરણ થાય, મહારાજ કે એનું મૃત્યુ આવતું હોય તો પણ ટાળી દઈએ. મહારાજ ત્યાં સુધી વચનામૃતમાં લખ્યા કે જીવાત્માના અધમમાં અધમ કૃત્ય હોય, અંત સમય જો સ્વામિનારાયણ નામ એના મનમાંથી જો નીકળે ને, મહારાજ કહેના કોટી ગુના માફ કરી અમે એના નામ લઈએ. આટલો મહિમા મહારાજ, એનું કારણ છે આ મંત્રની તાકાત એટલી છે વાળા ભક્તો. જેમ અગ્નિ એ અપવિત્ર વસ્તુને બાળીને અપવિત્ર નથી થતી, અગ્નિ અપવિત્ર અપવિત્ર વસ્તુ હોય ને ઘણાની શુદ્ધિના દરેક અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. દરેક વસ્તુના શુદ્ધિના, ઘણી વસ્તુ વાયુથી શુદ્ધિ થાય, ઘણી વસ્તુ પાણીથી શુદ્ધિ, આપણે દેહને શુદ્ધ કરવું હોય નવડાવવું પડે, સ્નાન કરવું, કપડાં ધોવા હોય તો એને ધોવા પડે, શુદ્ધ કરવા હોય એમ દરેક વસ્તુની શુદ્ધ. શુદ્ધતા અલગ છે, પણ જયારે પંચભૂતમાં શરીર, આ પંચભૂતનું બનેલું શરીર એને જયારે પંચભૂતમાં પાછું વિલીનીકરણ કરવું પડે એટલે શુદ્ધ કરવું પડે, એટલે એને અગ્નિની અંદર અગ્નિ દાહ કરવામાં આવે છે. આપણે જે અગ્નિ સંસ્કાર કરીએ છીએ એની પાછળનું એક રહસ્ય છે કે એનું શુદ્ધતા કરી અને પરિપૂર્ણતાથી એને અગ્નિની અંદર અને પંચતત્વોને પંચભૂતની અંદર વિલીન કરવામાં આવે છે. આ જે શુદ્ધ કરવાની એ અગ્નિ એમ કહેવાય કે અપવિત્ર વસ્તુને જો સ્પર્શ કરે તો એ અગ્નિ ક્યારેય અપવિત્ર નથી થતો, પણ એ જે સ્પર્શ કરેલી વસ્તુ ભલે અપવિત્ર રહી પણ અગ્નિના સ્પર્શથી એ શુદ્ધ થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે. એમ જીવાત્મા ગમે તેટલો અધમ હોય પણ એના મુખમાં જો સ્વામિનારાયણ નામનું રટન થઈ જાય ત્યારે ભક્તિ જીવાત્માનો ભેળો પડે. આવો મહામંત્ર, આટલી સુંદર સમૃદ્ધ શક્તિ આપણી પાસે સંપ્રદાયની અંદર ભગવાને આપી છે, પણ થોડા સમયના અપેડા અને થોડી જ્ઞાનની મહિમા ન હોય. ઘણી વખત એવું થાય, સમજણનું મહારાજ કીધું જ્ઞાને સહિત ભક્તિ, ભગવાનના ભક્તિનો એક માધ્યમ છે જ્ઞાને સહિત, સમજણે સહિત ભગવાનની ભક્તિ કરવી, મહાત્મ સહિત ભગવાનની ભક્તિ કરવી. પણ જ્યાં સુધી આપણે ઘણી વખત ઉત્સવ સમયના રૂપરેખા લગભગ એવી થવા માંડી હતી, અમે જે છેલ્લા ઘણા વર્ષ સુધી તો ભગવાનની દેવતી વળી પાછું પાટે ચડી છે. શ્રીજી મહારાજના વખતમાં જે પરંપરા ઉત્સવ સમયની હતી અને વચ્ચેનો જે બે દાયકાની અંદર જે અમે અમારા નજરે અમે જોયું છે, તો ઉત્સવ સમય થાય એટલે વખાણના વખાણ, આના વખાણ, ઓલાના વખાણ, ઓલાના વખાણ, કદાચ પોતે મહેમાનની બે શબ્દની વાત કરતા હોય અને ભોજન પ્રસાદની અંદર બધાને આગતા સ્વાગતાની અંદર મોજ પણ આવી છે. એટલે પ્રાધાન્ય ભક્તિનું અને જ્ઞાનનું, મહિમાનું, મહાત્માનું, ભગવાનની જે શુદ્ધ અને સર્વોપરી ઉપાસના એની જે બોધ આપો અને ભગવાનના સ્થાપિત સિદ્ધાંતોનું પોષણ આપો એને મર્યાદિત કરી અને બીજા બધા એરફેરની અંદર વધારે થતા કે એટલે ભક્તોને ભક્તિ તરફથી થોડો અરુચિ જેવું થવા માંડ્યું. હમણાં કદાચ નાચવાનું કૂદવાનું કહીએ તો બધાને ખૂબ આનંદ આવે, ખૂબ તાન આવે અને ઘણા બધા આજે બહુ છોકરાઓ ખૂબ નાચ્યા છે, પણ ભગવાનના નામ ઉપર જ્યારે નાચો ત્યારે નાચેલું કામનું છે. આ હું દ્રષ્ટાંત લીધું હતું કે આપણને ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે, આપણને આવો સુધી કદાચ જે ભક્તોને ભગવાને શક્તિ આપી છે, કોઈને ભગવાને સમૃદ્ધિ આપી છે, કોઈને શારીરિક, માનસિક કે કદાચ આર્થિક શક્તિ આપી સુખ્યા કર્યા છે, પણ આ બધા સાર્થક ક્યારે ગણાય? આપણે રસ્તે ચાલતા હોઈએ, ઘણાય પાણા એ પગની અંદર ઠેબે ચડતા હોય છે, ઘણાય પાણા આવે જેને આપણે પગમાં ઠેબે ઉડાડતા હોઈએ છીએ, પણ શું એ પાણાની કિંમત શું છે? એ પાણાની કિંમત કઈ નહીં, એ ઠેબે ચડતા હોય, પણ જો કદાચ કોઈને વિચાર આવે ને એ પાણો લઈ અને ગોપીનાથજી મહારાજનું લક્ષ્મીનારાયણ દેવનું મંદિર હતું એના પાયામાં નાખે ત્યારે એનું શું પરિણામ આવે? જોકે ભક્તિ એ સવારે પૂજા કરનાર છે, નિયમિત પૂજા કરતા હશે તો રોજ એ મંત્ર સ્વામિનારાયણ મંત્ર ની માળા ફેરવતા હશે, આપણે ત્યાં કે ઉત્સવ હોય ત્યારે ધૂન ભજન કરતા હોઈએ છીએ, પણ આ મંત્ર ની દિવ્યતા અને એની જે અલૌકિકતા એને અનુષ્ઠાનના રૂપમાં સ્વરૂપ આપી અને હજારો ભક્તોને આનો લાભ મળે, સમગ્ર સત્સંગ સમાજ અને જાગૃત થાય, ભગવાનનો સર્વોપરી મહિમા સમજે અને સંપ્રદાય એક તંબે આવે, એક શિવછત્ર નીચે આવે, આવો સંકલ્પ કરી અને પૂજ્ય મહારાજશ્રીએ 365 કરોડ મંત્ર લેખન કાર્યનો જે સંકલ્પ કર્યો, વિરાટ સંકલ્પ આજે ભગવાનની કૃપાથી પૂર્ણતાને આગળ પહોંચ્યો છે. કદાચ કોઈ હજુ પણ થોડા ઘણા મંત્ર બાકી છે અને એ પણ લગભગ હજુ આપણો 2 મહિનાનો સમય છે ઉત્સવ સુધીનો, એટલે કોઈ ભક્તોને હજુ મનમાં એવું રહીતું હોય અથવા કોઈએ ન લખ્યા હોય તો થોડી ઘણી કદાચ નોટબુકો જો મળે તો હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ જો મળે તો હજુ પણ જેને મંત્ર ન લખ્યા હોય તો એક એક ચોપડી, નાની નાની ચોપડી છે પણ ચોક્કસ એને લખીને ભરજો. આ મંત્ર આ એક એવો આ સંપ્રદાયની અંદર ઉત્સવ ઉજવ્યો છે, આનો લક્ષ્મીવાડીની અંદર જ્યાં ભગવાન સ્વામિનારાયણના પાર્થિવ શરીરનો ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને જે લક્ષ્મીવાડીની અંદર ભગવાને એક બાજુ અગ્નિ સંસ્કાર ચાલે, દાદા ખાચર જયારે અગ્નિની અંદર જે ચિતાની અંદર ઝપલાવા ગયા, સંતોએ પકડી લીધા અને પછી એમને ત્યાં બેઠક છે ત્યાં આગળ દાદા ખાચર મંત્ર લેખનનો જે ભવ્ય મહોત્સવ તો ઉજવાશે, પણ સાથે સાથે ત્યાં એક કૂપ કરી અને આ તમામ મંત્ર લેખન એની અંદર સ્થિર કરવામાં આવશે અને યાવત ચંદ્ર દિવાકરો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ મંત્ર આ પાયારૂપી જે કાર્ય સંપ્રદાયની અંદર થશે એના એના ઉપર સમગ્ર વિશાળ સંપ્રદાયની નીવ મુકાશે અને સંપ્રદાયની અંદર ખૂબ એની ક્રાંતિ એની જે એક તેજ અને એનું જે આભારતીય સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત થશે. આવો શુભ સંકલ્પ કરી અને આ મંત્ર લેખનનું કાર્ય ભગવાન શ્રી હરિની કૃપાથી પૂર્ણતાને હારે પહોંચ્યું છે અને એ મહોત્સવને નિમિત્ત બનાવી આજે 365 કરોડ લેખન મંત્ર કાર્ય થયું એટલે એનું દશાંશ એનું દશાંશ એનું બધું અમે કરતા હતા તો લગભગ 4 કરોડ મંત્ર જેટલું આવતીમાં પડશે એટલે એનો એક વિશાળ 209 કોટી યજ્ઞ એનું આયોજન કરી અને અને આ યજ્ઞ અને આ જે ઉત્સવ આપણો ઉજવાશે ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયની મર્યાદા સ્થાપી છે અને જે શાસ્ત્રોની અંદર ઉત્સવની મર્યાદાઓ બતાવી છે અને સંપૂર્ણ પાલન કરીને આ મહોત્સવ થશે અને આનું એક જ આનું આ મહોત્સવ જે પણ મંત્ર લેખન કાર્ય થયું છે અને જે પણ યજ્ઞ આદિ જે કાર્ય થશે આ સમગ્ર મહોત્સવની સફળતા એ જ હશે કે સમગ્ર સંપ્રદાય જાગૃત થાય ભગવાન સ્વામિનારાયણને વાલો થાય અને એક શિષ્ય છત્ર નીચે ભગવાન હરિકૃષ્ણ મહારાજના શિષ્ય છત્ર નીચે સમગ્ર સંપ્રદાય આવે અને હજારો ભક્તોનું કલ્યાણ થાય આ શુભાશયથી આ મહોત્સવનું નિર્માણ થયું છે ત્યારે અમે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય માતૃશ્રી અને સારા ધર્મકુળ પરિવાર તેમજ સમગ્ર સંતો હરિભક્તોની જે ઉત્સવ સમિતિ અને સમગ્ર સત્સંગ સમાજ વતી આપણા ગૃહસ્થાશ્રમમાં નિયમ હોય કે ઘરને આંગણે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે ગંગોત્રી લખવામાં આવે અને ગંગોત્રીમાં નીચે એવી ટાંક લખી આપણે કે આ ગંગોત્રીને રૂબરૂ મળ્યા બરાબર માનજો એટલે એવી ગંગોત્રી તો સમય આવશે ત્યારે દરેકને મોકલાવશું જ પણ આજે હું રૂબરૂ તમને બધાને સત્સંગના પરમ પધારી અને પોતાની જીવનને ધન્ય બનાવવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું. આવતી ડિસેમ્બર 23 થી 31 ડિસેમ્બર સુધી ગઢપુરને આંગણે અક્ષરધામના મંદિરની અંદર ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત ત્યાં બિરાજે છે એવા ગોપીનાથજી મહારાજના સાનિધ્યની અંદર આ મહામંત્ર મહોત્સવ અતિ ભવ્યતાથી ઉજવાશે. અને એક વસ્તુ બધા લોકો બહુ સુંદર માટે સમજવા જેવી વાત છે કે આપણે વચનામૃતની અંદર ઘણી વખત આ વાત સાંભળી છે. મહારાજ અનેક વખત કીધું કે અમે આ ગરડા નથી જોતા, અમે આ લીમવૃક્ષ નથી જોતા, અમે આ દરબારગઢ નથી જોતા, અમને તો અહીંયા અક્ષરધામ દેખાય છે. આવું અક્ષરધામનું મધ્ય છે એવું તો આપણે ઘણી વખત સાંભળ્યું છે પણ અક્ષરધામને મહારાજે ત્યાં સુધી કીધું કે ભગવાનનો જેને સર્વોપરી નિશ્ચય એનો પ્રેરણા સ્ત્રોત્ર પણ ભગવાન હતા અને આની ફળશ્રુતિ પણ ભગવાન જ છે. આપણે તો એક નિમિત્ત માત્ર છીએ અને એના માટે આયોજન કરીએ છીએ. ભગવાન ભક્તોની પ્રેરણા કરે છે અને ખૂબ ભક્તો આપે છે પણ આની પાછળનો એક વાલાભક્ત બહુ વિશાળ હેતુ છે. એક નાનો એવો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ ભક્ત સુદામા અને કૃષ્ણ પરમાત્માની મિત્રતાનો અને એમ કહેવાય કે સાંદીપની મુનિના આશ્રમની અંદર જ્યારે ભક્ત સુદામા અને કૃષ્ણ જ્યારે લાકડા લેવા જંગલમાં જાય છે અને ગુરુપત્ની અને ગુરુમાતા એમને દાળિયા આપે છે અને એ દાળિયા એમ કહેવાય છે કે શાસ્ત્રોમાં એમ વર્ણન આવે છે કે સુદામા એકલા થઈ ગયા આગાતા બંનેના ભાગના કે કૃષ્ણ પરમાત્માના અને સુદામાના બંનેના ગુરુમાતાએ બંનેના ભાગના આપ્યા હતા પણ કૃષ્ણ પરમાત્માના જે ભાગના દાળિયા હતા એ સુદામા ખાઈ ગયા ત્યારે શાસ્ત્રમાં લખાણું એના અન્ન ને દાંતને વેલ થઈ ગયું. મોઢામાં અન્ન ન જાય, કપડાં પહેરવા ઉપર તન ઉપર કપડાં ન મળે અને દરિદ્રતાથી એમનું જીવન દુઃખી દુઃખી થઈ ગયું ત્યારે એમના ઘરના જે સુદામાના પત્ની હતા એમણે એમને કીધું કે આ મોટી પોવા લઈ તમે જાઓ તો ખરા, એટલે કૃષ્ણ પરમાત્માને જેને મળો તમારા આવડા મોટા રાજાધિરાજ છે કંઈ મદદ નહીં કરે. એટલે સુદામાને એમ કહ્યું કે ખાલી હાથે કેમ જવું, બહુ ઘરમાં ખાંકા કંકોડા કર્યા તો એક પાટલું કપડું મળ્યું અને થોડા મોટી 2 મોટી પૌવા મળ્યા, એ પૌવા પોટલીમાં બાંધી સુદામાને આપ્યા છે અને સુદામા દ્વારકાના દ્વાર ઉપર ઊભા છે. કૃષ્ણ પરમાત્માએ જ્યાં સાંભળ્યું દોડીને બહાર આવ્યા છે અને સુદામાનો હાથ પકડીને પોતાના શાસન ઉપર બેસાડ્યા છે અને કૃષ્ણ પરમાત્માએ જોયું છે, અંતર્યામી છે ભગવાન, સમજે છે શું કરવા છે એ સુદામા આવ્યા છે પણ કેમ આવું થયું. સુદામાને સંકોચ થાય છે, આપણને આ વસ્તુ ભક્તને હંમેશા ભગવાન આગળ સંકોચ કરવાની જરૂર નથી. આપણને ઘણી વખત એવી લાજ શરમ આવે કે ભાઈ મોટા મોટું દાન કરે છે તો અમારે વળી એમાં 100 રૂપિયા 50 રૂપિયા અમારે ક્યાં લગાવવા. એટલે સુદામાને એવી મનમાં શંકા કુશંકા થઈ કે હું આવડા મોટા રાજમહેલની અંદર ભગવાન દ્વારકાના ધણી અને હું આ મોટી પૌવા એને આવી પાટલી કપડામાં આપી છે એટલે ધીમે ધીમે પોટલી અંતાડવા માંડ્યા. કૃષ્ણ પરમાત્મા ભળી ગયા અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે નાનપણમાં મારા ભાઈઓ થઈ ગયા હતા અને આ પરિસ્થિતિએ પહોંચ્યા છે પણ હજુ સમજાણ નથી આવી તો મારા ભાગના મારા ભાભીએ મારા માટે કંઈ મોકલ્યું છે ને એ મને નથી આવતા એમ કરી ઝૂંટવી નાચકી લીધી, આંચકી લીધી અને આંચકી પછી એમાંથી મોટી પૌવા જેમ નાનું બાળક જમે ને એમ કૃષ્ણ પરમાત્મા એમાંથી પૌવા જમ્યા. શાસ્ત્રમાં એમ લખાણું બે મુઠ્ઠી ખાધી ત્યાં સુદામાનું દારિદ્ર ભાંગ્યું, બીજી મુઠ્ઠી ખાધી ત્યાં જેટલું ભગવાન કૃષ્ણચંદ્ર નું ઐશ્વર્ય જેટલું વૈભવ હતું એટલું વૈભવ થયો, ત્રીજી મુઠ્ઠી ત્યાં ખાવા જાય ત્યાં રુક્ષ્મણીજી એ હાથ પકડ્યો, રુક્ષ્મણીજી મનમાં કહે કે તમે અમને એનું આપી દો, રાજ વૈભવ તો આપ્યો તમે, હા સીધો કર્યું, પણ કહેવાની પાછળનો ભાવાર્થ વાળા ભક્તો કે ભગવાનને રીઝવવા એટલા કઠણ નથી, ભક્તની જો ભાવના શુદ્ધ હોય તો મોટી ભોવામાં પણ ભગવાન રીઝે છે. આપણા સંપ્રદાયનો દાખલો, એક બોટાદના વાણિયા શેઠ હતા એ મહારાજ પાસે ગયા, મહારાજને બધાએ અર્પણ કરતા હતા, એક નારિયેળ જેને અર્પણ કર્યું મહારાજ અંતરે, અને મહારાજે શેઠને કીધું કે શેઠ આ નારિયેળ તો ખોટું છે, હા ખોટું ગળગળ્યું નારિયેળ લઈ ગયા હતા, માફ કરજો કોઈને જ્ઞાતિ ઉપર નથી પણ વાણિયા આમ કહેવાય છે, અને બીજો એક વચન સ્વામિનારાયણ આ બંને સમન્વય થાય એટલે થોડોક લોક પ્રવૃત્તિ સસ્તું નારિયેળ પકડી ગયા છે. તો મહારાજે કીધું કે શેઠ આ નારિયેળ તો તમારું ખોટું છે, ત્યારે શેઠે બહુ સુંદર જવાબ આપ્યો મહારાજને કે મહારાજ આ નારિયેળ ભલે ખોટું રહ્યું તમે થોડી ખોટા છો, અને સંપ્રદાયનો ઇતિહાસમાં લખાણો, અને આજે પણ વાલા ભક્તો કદાચ કોઈ દર્શન કરવા આવે ને એ જે નારિયેળ હતું ને આજે અમારી પાસે પરંપરાની અંદર પ્રસાદીનું મોજૂદ છે, એમને દર્શન કરવા જવાનું ભગવાનને રાજી કરવા હોય તો કેમ રાજી થાય, ત્યારે મહારાજ કહે કે જે પોતાનું જાણવું છે દેહ નામ ધન જે પુત્ર પરિવાર જે તમે પોતાનો ગણતા હો જેના ઉપર તમે તમારો અધિકાર કરતા હો એવા સમસ્ત વસ્તુ લઈ એવા સમસ્ત પદાર્થ તમારા દેહથી માંડીને જે તમારું કર્તવ્ય હતું જ્યારે ભગવાનની સેવામાં તમે સહકાર તેની અંદર જ્યારે લાગી જાઓ ત્યારે મહારાજ કે ભગવાન એનાથી જેવા રાજી થયા બીજા કોઈ સાધન વિગતા નથી. એટલે જેને આ તો તમારા બધાના પ્રારબ્ધ ધરો બાકી દ્વારકાના ધણીને પૌવાની કમી નહોતી અને ગોપીનાથજી મહારાજને ઉત્સવ માટે રૂપિયાની કમી નહોતી એ એમને પણ થાય, પણ મહારાજે જ્યારે ગઢડાનું મંદિર નિર્માણ કરતા હતા ત્યારે મહારાજે સુવર્ણનું મંદિર દેખાડ્યું, હા બધા ભક્તોને દર્શન કરાવ્યા કે મારે આ પ્રકારનું મંદિર કરવું છે, સંતોએ ભગવાનને પ્રાર્થના કરી મહારાજ આ મંદિર આમને આમ રહેવા દો છો ને, મહારાજ કે આ મંદિર રહેવા દેશું તો તમારી પેઢીઓ કેમ તરશે, મહારાજ કીધું એટલા માટે મંદિર અંદર ધ્યાન કર્યું નાના પાયા પૂજે, મહારાજ કે આ પાયાની અંદર હમણાં વાત કરી ને રસ્તાનો પથ્થર, મહારાજ કે આ પાયાની અંદર કોઈ શેર પાણો નાખશે અમારે એનું કલ્યાણ કરવું છે, ના કે એક મુસલમાન ભક્ત એની અંદર કદાચ અનાયાસે જાણીને પણ નહીં પણ એ કૂતરાને બગાડવા માટે કંઈ પથ્થરનો ધાર કર્યો અને પથ્થર રદતો રદતો ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં પડ્યો, મહારાજ અંત સમયે પથ્થર હાથમાં લઈ દેવા આવ્યા છે અને ભક્તને પોતાના ગામમાં લઈ ગયા છે કહેવાની ભાષામાં ભાવવાળા ભક્તો, આવો જ્યારે સત્સંગની દિવ્યતા આવો દિવ્ય મહામંત્ર અને એવા મહામંત્રની ભગવાને આપણને જ્યારે પ્રાપ્તિ કરાવી છે ત્યારે આપણે સત્સંગની અંદર એનું સુખ માણી અને પોતાની જાતને ખરેખર આપણે જેટલા બળભાગી છીએ ને એનો તો કોઈ પાર નથી, દેવતાઓ પણ ઈર્ષા કરતા હોય એવા સત્સંગની, આ તમને હકીકત જણાવું છું, શાસ્ત્રોની અંદર એમ લખાણું છે કે દેવતાઓ બહુબ્રહ્માદિક દેવતાઓ પણ આની ઈર્ષા કરે છે કે આ સત્સંગની ભગવાનનું ભજન કરીને કેટલા સુખી ભગવાનના રાજીપાને પામે છે, અમે એવું ભજન કરી શકતા નથી, માટે આવી જ્યારે આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે આ તો ભાલનો સત્સંગ છે, ભાલ એટલે સમગ્ર મોઢાનું મુખાવીનું તેજ એના ભાલ ઉપર ચમકે, આ સમગ્ર સંપ્રદાયની અંદર ભાલ રૂપેશ મહારાજને પણ ખૂબ ભાલો હતો અને આજે અમને પણ, મેં એ વખતે પણ જ્યારે પારાયણની સભા હતી આપણી કથા પછીની ત્યારે અમે સભામાં પણ વાત કરી હતી, ભાલ અમને પહેલેથી નાનપણથી અમને પણ ખૂબ ભાલો છે અને આ ભાલની અંદર ભક્તોએ જ્યારે આટલા નિષ્ઠાથી આટલી સમજણથી અને આટલા મહિમાથી જ્યારે ભગવાનની ભક્તિ કરે છે અને એ ભક્તિની અંદર ભગવાનનો જ્યારે રાજીપો કરવાતો હોય ત્યારે આજે તમારી બધાની વચ્ચે અમને આવીને ખૂબ આનંદ થયો છે અને આજે અમે વિઘ્ન વિનાયક દેવ કે વિઘ્ન હર્તા છે અને સુખ કરતા છે એટલે આજે એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે સમગ્ર ખંભાત અને આજુબાજુના વિસ્તારના સમસ્ત સત્સંગ સમાજ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ રાખી એમના જીવનમાં આવતા તમામ વિઘ્નોને ભગવાન ગણપતિજી મહારાજ હરી લે અને સર્વને સુખ્યા કરે એવી ગણપતિજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. ભગવાનને પણ બંધાવવું પડે અને આજે તમે બધા એ માર્ગ ઉપર આગળ વધી રહ્યા છો એ બદલ અમે ખૂબ તમને બધાને ધન્યવાદ આપીએ છીએ. જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ સમસ્ત બહાર આજુબાજુના જે ગામડાઓના ભક્તો આવ્યા છે એ તમામ ભક્તો પર પોતાની કૃપા દ્રષ્ટિ કાયમ રાખે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના જે શુદ્ધ સિદ્ધાંતો છે, ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલી શિક્ષાપત્રી, દેશુભાગ્ય સત્સંગી જીવનાદી ગ્રંથોની જે મર્યાદા છે એને જીવાત્મા દ્રઢપણે પાલન કરી અને ભગવાનનો અણિશુદ્ધ અને સહેજાનંદી સિંહ જેવો સત્સંગી થાય અને એવો સત્સંગી બની અને ગર્વ સાથે માથું ઊંચું કરીને ભગવાનના ધામમાં જવાને અધિકારી બને એવી ભગવાનના સમસ્ત સત્સંગ સમાજના ઉપર કૃપા દ્રષ્ટિ હંમેશા રાખજો એવી તેમના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. અને જે સમસ્ત નગરજનો એમના જીવનની અંદર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને એમના જીવનમાં પણ કોઈ પણ પ્રકારના વિઘ્નો હોય તે દૂર થાય એવી ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. જે ભક્તોએ આ મહામહોત્સવની અંદર પોતાની સ્વલક્ષ્મીનો વ્યય કર્યો છે એમને ભગવાન અઢળ તેનો ફળ આપે. અને જે ભક્તોએ કદાચ કોઈ કારણસર પોતે સેવાનો લાભ નથી લીધો અથવા નથી લઈ શકે એમ પણ મનમાં જરાય સંકોચ ન કરશો, આ મહામંત્ર મહોત્સવની દિવ્યતા તો હું મારા મોઢે વખાણ કરું એ અતિશયોક્તિ ગણાશે. પણ એક વસ્તુ મારા ભક્તો ભગવાન સ્વામિનારાયણની અને હરિકૃષ્ણ મહારાજની સાક્ષી એમ કહું છું કે આ મહોત્સવ એટલો દિવ્ય થશે કે જે મહોત્સવને કદાચ રસ્તે ચાલતા કોઈ વ્યક્તિ એમ પૂછશે અહીંયા શું ચાલે છે અને કોઈ એનો ઉત્તર કહેશે કે અહીંયા સ્વામિનારાયણનો મહોત્સવ ચાલે છે, આ પ્રશ્ન પૂછનાર અને જવાબ આપનાર બંનેનું કલ્યાણ થશે. અમારા સમગ્ર ધર્મપુર પરિવાર વતી ભગવાન સ્વામિનારાયણ અને સમસ્ત સત્સંગ સમાજના પ્રતિનિધિ સ્વરૂપે અમે ભાલ અને સમગ્ર ખંભાતના ભક્તોને, ધર્મપ્રેમી ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. આ મહોત્સવમાં દરેક પ્રેમથી પધારજો અને સત્સંગની અંદર તમારા જીવનનું ખૂબ ધન્યતા તમારું થાય એવું આ કાર્યની અંદર બધા સહભાગી બનજો એવી સર્વને આમંત્રણ આપી ભક્તોના મનોરથ ભગવાન પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે સર્વને શુભાશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સર્જાનંદ.